నిర్కాళాద్యనగచ్చుమాత్రమూర్త స్వానుభూతికసారాయ నమః శాంతాయ తేజసే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగతే గురుం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి భవం భవానీ సైతం నమామి భవం భవాని సైతం నమః. ગઈકાલે આપણે ભક્તિ ઉપર વાર્તાલાપ કર્યો અને જાણ્યું કે ભક્તિ એ મનનો હૃદયનો આત્માનો વિષય. ભક્તિને બાહ્ય વેશ સાથે કોઈ સંબંધ નહીં, ભક્તિને બહારના કપડા સાથે સંબંધ નહીં, ભક્તિને બહારના ચિહ્નો સાથે સંબંધ નહીં, ભક્તિને કોઈ સંપ્રદાય સાથે સંબંધ નહીં, કોઈ પંથની સાથે સંબંધ નહીં, તો ભક્તિને કોઈ ગ્રંથની સાથે પણ સંબંધ નહીં. ભક્તિનો સીધો સંબંધ ભગવાનની સાથે છે. ગ્રંથની સાથે સંબંધ હોય પણ ભગવાનની સાથે પાછો ના હોય, પંથની સાથે સંબંધ હોય પણ ભગવાનની સાથે ન હોય. સંપ્રદાયનો જે અહંકાર એટલો બધો થઈ જાય કે એમાં ભગવાન ભૂલાઈ જાય, સાંપ્રદાયિક ચડસા ચડસીમાં પણ તો પછી ત્યાં ભક્તિ થઈ શકે. ભક્તિનો સીધો સંબંધ ભગવાનને ભજવાની સાથે છે. એટલે માનવ ગમે તે પરિસ્થિતિમાં રહેતો હોય, તે પરિસ્થિતિમાં રહીને, ગમે તે દેશમાં, ગમે તે કાળમાં રહીને ભગવાનને ભજે. જે સત્તા સમસ્ત સંસારનું શાસન કરે છે, જે સમસ્ત સંસારના સૂત્રધાર છે, સમસ્ત સંસારનું પોષણ કરે છે, સમસ્ત સંસાર જેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે, સમસ્ત સંસાર જેમની અંદર જઈને નદીઓ જેવી રીતે સમુદ્રમાં સમાઈ જાય છે તેમ સમાઈ જાય છે, એવા જે પરમાત્મા છે, ભગવાન છે, તે ભગવાનનું જ ભજન, ભગવાનનું જ સ્મરણ મનન ભક્તિની અંદર કરવાનું હોય છે. એટલે ભક્તિનો સીધો અનિવાર્ય સંબંધ ભગવાનની પ્રીતિ સાથે, ભગવાનની અનુરક્તિ સાથે હોય. ભક્તિમાં બીજું બધું ના હોય તો ચાલે, મંદિર ના હોય તો ચાલે, મસ્જિદ ના હોય તો ચાલે, ચર્ચ ના હોય તો ચાલે, પુસ્તક ના હોય તો પણ ચાલે, કંઠી ના હોય તો પણ ચાલે, તિલક ના હોય તો પણ ભક્તિ થતી હોય. પરંતુ ભગવાન જો ન હોય ભક્તિમાં તો ભક્તિ થઈ શકે જ નહીં. એમાં ભગવાન અને ભક્ત બે તો હોવા જ જોઈએ, અને ભગવાન અને ભક્ત બે હોય તેની સાથે સાથે ત્રીજી વસ્તુ આપોઆપ આવી જાય, જેને પ્રીતિ કહેવામાં આવે છે, ભગવાન પ્રત્યેની પ્રીતિ. જે પ્રીતિનો પ્રવાહ સંસારના વિષયો, સંસારના પદાર્થો તરફ વહેતો હોય તે પ્રીતિના પ્રવાહને સંસારના પદાર્થોની અસારતા અથવા ક્ષણભંગુરતાને સુચારુ રૂપે સમજીને ત્યાંથી પાછો વાળીને પરમાત્મા તરફ વાળવો અને પરમાત્મા તરફ વાળ્યા પછી પરમાત્મા પ્રત્યે વહેતો કરી દેવો, એવી જે પ્રીતિ છે તે ભક્તિની અંદર અનિવાર્ય રૂપે માનવામાં આવે છે. તે સિવાય ભક્તિ બની શકતી નથી. એટલે દેવર્ષિ નારદજી ભક્તિની વ્યાખ્યા પોતાના ભક્તિ દર્શનમાં આપે છે. નારદ ભક્તિ સૂત્રો, એની અંદર દેવર્ષિ નારદજી કહે છે, અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામ. હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું, હવે અમે ભક્તિ શું તે કહીશું. અને પછી બીજા સૂત્રમાં કહે છે કે સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ શું? તો કે પરમાત્મામાં પરમ પ્રેમ થવો તે ભક્તિ છે. ભક્તિ તો પરમાત્માની અંદર પરમ પ્રેમનું પ્રાગટ્ય છે. શાંડિલ્ય મુનિ પોતાના ભક્તિ દર્શનમાં લખે છે, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. દેવર્ષિ નારદજી કહે છે તો શાંડિલ્ય મુનિ કહે છે, પરમાત્માને પરમાનુરાગો ભક્તિ, પરમાત્માની અંદર જે પરમ અનુરાગ થઈ જાય, પરમ પ્રેમ થઈ જાય, તેને ભક્તિ છે એમ અમે માનીએ છીએ. તો બે મોટામાં મોટા ભક્તો, વિચારકો, વિદ્વાનો જૂના વખતના ભારતીય સંસ્કૃતિના પરમાત્માના કૃપાપાત્ર ભક્તો દેવર્ષિ નારદ અને મહામુનિ શાંડિલ્ય બંને ભક્તિ દર્શનો લખ્યા, એમાં ભક્તિની એક જ વ્યાખ્યા આપે છે કે પરમાત્માનો અનુરાગ ભક્તના અંતઃકરણની અંદર જાગવો જોઈએ. દેવર્ષિ નારદજી કહે છે, અથા તો ભક્તિ વ્યાખ્યાસ્યા, હવે અમે ભક્તિનો વિચાર કરીશું. હવે અમે વિચાર કરીશું તેમ કે છે. એનો અર્થ એમ કે પહેલા કંઈક વિચાર કર્યો હશે તો હવે અમે વિચાર કરીશું તેમ કે છે. નારદજી એમ સૂચવે છે કે ભક્તનું મન જ્યાં સુધી સંસારના પદાર્થોની અસારતાને સમજે નહીં, જ્યાં સુધી સંસારના પદાર્થો વિષયોની ક્ષણભંગુરતા ભક્ત બરાબર જાણે નહીં, ત્યાં સુધી ભક્તિ સંભવતી નથી. ત્યાં સુધી પરમાત્માનો પ્રેમ જાગી અને વધી શકતો નથી. એટલે ભક્તિનો આધાર લેતા પહેલા ભક્તે સંસારના પદાર્થો અથવા વિષયોની અસારતાને સારી પેઠે સમજી લેવી પડે છે. જો માનવને કોઈ પણ શાસ્ત્રોનું અધ્યયન કરવાની અભિરૂચિ હોય તો તેનાથી ભક્તિ બહુ સારી પેઠે થઈ શકશે, કારણ કે હજુ તેને વાસના છે શાસ્ત્રોનું અધ્યયન કરવાની, તે વાસના પૂરી થઈ જાય. જો કોઈ પણ માનવને એવી ઈચ્છા હોય કે મારે હજુ તીર્થોમાં જવાનું બાકી રહ્યું છે તો તીર્થોમાં જઈ આવે, ત્યાં સુધી ભક્તિ જાગશે નહીં પરિપૂર્ણપણે જ્યાં સુધી એને તીર્થોમાં જવાની પણ ઈચ્છા છે. જો કોઈ પણ માનવને એવી ઈચ્છા હશે કે મારે યજ્ઞ યાગ હજુ કરવાના બાકી રહ્યા, હજુ મારે યોગાભ્યાસ કરવાનો બાકી રહ્યો છે, આસનો પ્રાણાયામો બધું કરું, તો એને થોડી રાહ જોવી પડશે પરમાત્માના પ્રેમને માટે. જ્યારે પરમાત્માનો પ્રેમ જાગશે ખરેખર, ત્યારે તો પછી તીર્થ થશે તો પણ શૂન્ય નહીં થાય. પછી તો ભક્તને એમ જ થશે કે જીવન જ તીર્થ, જીવનને તીર્થ બનાવી દેવું. સૌથી મોટું તીર્થ આપણું પોતાનું માનવ જીવન જ છે, એનાથી મોટું કોઈ તીર્થ. પછી ભક્ત મંદિરમાં ગયો તો પણ શું ને નહીં ગયો તો પણ શું, એને એમ જ લાગશે કે હું તો મંદિરમાં જ છું, આખું વિશ્વ મંદિર છે, વિશ્વંભરનું, વિશ્વપતિનું, એમાં હું તો વસવાસ લઉં છું, ફર્યા કરું છું. મારું શરીર પણ મંદિર છે અને એની અંદર પરમાત્માની મૂર્તિ આત્મારૂપે વિરાજેલી જ છે. એ પરમાત્માનો દર્શન, એ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને મારે મારા જીવનને ધન્ય બનાવવાનું છે. એટલે ભક્ત પછી બહારથી મંદિરમાં જશે તો પણ ઠીક, નહીં જાય તો પણ ઠીક, મંદિરનો અભાવ એને એના જીવનની અંદર લાગતો નથી. ભક્તને શાંતિની ઈચ્છા હોય, સુખ મેળવવાની ઈચ્છા હોય અને સુખ અને શાંતિને મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને એણે પોતાના જીવનની અંદર અનેક પ્રકારના પુરુષાર્થો અથવા પ્રયત્નો કર્યા હોય, છેવટે એને સમજાઈ જાય કે આ બધા મારા પ્રયત્નો મૃગજળની પાછળ દોડવા જેવા હતા. જે મૃગજળની પાછળ કોઈ માણસ દોડે તો ત્યાં જાય એટલે પાણી દેખાય નહીં, ત્યાં જાય એટલે ઝાડ દેખાય નહીં, પણ દૂરથી એવો ભાસ થાય કે છે, પાણી છે, એનું નામ જ મૃગ જળ છે. મૃગો હરણાઓ પછી દોડે, તરસ્યા હરણાઓ પાણીને દૂર જુએ તો પછી દોડે, આશાથી પ્રેરાઈને. અને દોડી દોડીને જેટલા દૂર જાય તેટલે દૂર પાછું મૃગજળ દૂર દૂર દેખાતું જાય ક્ષિતિજમાં, અને છેવટે ત્યાં કાંઈ જ દેખાય નહીં એટલે મૃગલા થાકી જાય અને પછી મરી પણ જાય કેટલીક વાર. એમ માનવ પોતાના જીવનની અંદર શાંતિની શોધ કરતો કરતો, સુખની ઈચ્છા રાખતો રાખતો અનેક પ્રકારના પુરુષાર્થો કરે છે, અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. એને એમ લાગે છે કે ધન પ્રાપ્ત કરું તો સુખ મળે. હવે ધન પ્રાપ્ત કર્યું પછી એને થાય છે કે એકલો છું એટલે સુખ નથી, લગ્ન કરું તો સુખ મળે. લગ્ન કરી લીધું, હવે પાછું લગ્ન કર્યું તો સુખ મળ્યું ને સુખ ના પણ મળ્યું. અનુકૂળ હોય લગ્ન જીવન તો સુખ મળ્યું એમ લાગે એને, પ્રતિકૂળ હોય તો સુખ ઘડીના છઠ્ઠા ભાગમાં અદ્રશ્ય થઈ જાય. લગ્ન થયા પછી એ સુખ નથી, પાછું એને થાય કે લગ્ન જ થયું ને, હજુ કઈ સંતાન તો થયું નથી, સંતાન થાય તો સુખ થાય. આ સંતાન થઈ ગયું, હવે સંતાન સામે બોલનારું થયું એ દુઃખનો ભાગ નથી. આ તો આપણને અનુકૂળ ના, એના કરતા ન થયું હોત તો પથ્થર થયો હોત તો સારું હતું એમ કેટલીક વાર લાગે છે. આશા વધતી જ જાય છે સુખની, શાંતિની શોધ પૂરી થતી જ નથી. એને થાય છે સત્તા મેળવું, પ્રતિષ્ઠા મેળવું, યશસ્વી બનવું, વૈભવ ઐશ્વર્ય પ્રાપ્ત કરવું, કદાચ મને સુખ ને શાંતિ મળશે. પરંતુ તે વાસનાઓ બધી ચાલે છે. છેવટે એક દિવસ એને જ્ઞાન અથવા ભાન થાય છે કે જે સુખ અને શાંતિને હું શોધું છું તે સુખ અને શાંતિ સંસારના બહારના પદાર્થોમાં નથી. જે સુખ અને શાંતિ સંસારના બહારના પદાર્થોમાં દેખાય છે તે તો કેવલ ઝાકળના બિંદુડા જ છે. ખરેખરા વાદળા વરસાદના નથી, ઝાકળના બિંદુડા. જેવી રીતે પાંદડા પર બેઠેલા હોય તો તેમની કશી ગેરંટી નથી, ક્યારે પવનની લહેરો આવે, ક્યારે ઝાકળના બિંદુઓ નીચે પડી જાય. વૃક્ષોના પાંદડાના હલવાથી કશું જ કહી શકાય તેમ નથી. તે જાતના આપણા વિષયો, તે જાતના આપણા સુખો, તે જાતના આપણા ઉપભોગો, ઇન્દ્રિયોના પદાર્થો કાળના પવનથી ક્યારે નીચે પડી જાય કશું જ કહી શકાય નહીં. તો આપણને સંપૂર્ણ સુખ જીવનમાં ભાગ્યે જ પ્રાપ્ત થાય, સંપૂર્ણ શાંતિ જીવનમાં આપણને ભાગ્યે જ સાંપડતી હોય છે. આપણે પ્રયત્ન કરીએ છીએ સુખ મેળવવાને માટે, લાગે પણ ખરું કે હવે આપણે બરાબર સુખી થઈ ગયા, પરંતુ પરિસ્થિતિ જરાક પલટો ખાય અને જરાક પ્રતિકૂળ બને એટલે પછીથી આપણને એમ થાય કે આપણે જેને સુખ માનતા હતા તે તો સુખ નહોતું. સુખનો કેવલ ક્ષણિક આભાસ જ હતો, કાયમી સુખ નહોતું. તો કાયમી સુખ તો આપણા સંતો અને શાસ્ત્રો કહે છે કે પરમાત્મામાં જ રહેલું છે, પરમાત્મા જ સુખ સ્વરૂપ છે, પરમાત્મા જ શાંતિ સ્વરૂપ છે. તે આપણી પોતાની અંદર જ આત્મા રૂપે વિરાજેલા છે. અને જેમ જેમ આપણે આત્મા અથવા પરમાત્મા તરફ અભિમુખ બનીએ, આગળ ને આગળ ચાલીએ, તેમ તેમ આ સુખ અને શાંતિનો અનુભવ આપણા જીવનની અંદર આપણને થતો ચાલે છે. તો ભક્તિથી સુખ મળે છે, આત્મજ્ઞાનથી સુખ મળે છે, સંયમથી સુખ મળે છે, શુદ્ધિથી સુખ મળે છે, સાત્વિકતાથી સુખ મળે છે, સત્સંગતિથી સુખ મળે છે, ત્યાગથી સુખ મળે છે, નમ્રતાથી સુખ મળે છે. આ બધું અંદરથી, જેમ જેમ મન પરિશુદ્ધ બનતું ચાલે, નિર્મળ થતું ચાલે, તેમ તેમ આપણે સુખનો અનુભવ કરી શકીએ, શાંતિનો અનુભવ કરી શકીએ. પછી બહારથી કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો પણ આપણે સુખનો અનુભવ કરી શકીએ, અને બહારથી અનુકૂળ પરિસ્થિતિ આવે તો પણ આપણે સુખનો અનુભવ કરી શકીએ. આપણું સુખ બહારની પરિસ્થિતિ ઉપર આધાર રાખતું નથી. આપણું સુખ તો આત્મનિર્ભર છે ને, અંદર જ આધાર રાખે છે, આત્મામાં આધાર રાખે છે. એટલે આપણે તો સર્વાવસ્થામાં સર્વત્ર સુખનો જ અનુભવ કર્યા કરીએ છીએ. આવું સુખ આપણે તો જોઈએ છીએ કે જે સુખને માટે આપણે બહાર આધાર રાખવો નથી. કન્ડિશનલ હેપીનેસ, કન્ડિશનલ પીસ આપણે જોઈતી નથી. કારણ કે કન્ડિશન્સ તો બદલાયા કરે, તેમ આપણું સુખ પણ બદલાશે, આપણી શાંતિ પણ બદલાશે. આપણે તો અનકન્ડિશનલ જોઈએ, એવું સુખ જોઈએ કે જે કોઈ પણ પરિસ્થિતિ પર નિર્ભર ન હોય, સ્વતઃ અંદરથી જ ચાલતું હોય, આત્મનિર્ભર હોય, એવું સુખ આપણે તો જોઈએ. અને એવી શાંતિ જોઈએ કે જે શાંતિ આપણને પ્રાપ્ત થાય તે પછી તેનો ભંગ થાય છે. આનંદ જ આનંદ હોય, શાંતિ શાંતિ જ હોય. આપણે પ્રભુની લીલાનું દર્શન જીવનના પ્રત્યેક પ્રસંગમાં કરતા રહીએ આમ થાય છે તો કે તે પણ પ્રભુની ઈચ્છામાં કંઈક મંગળ જ હશે, આમ થાય છે તો તેમાં પણ કંઈક કલ્યાણ જ હશે. આવો અતૂટ આત્મવિશ્વાસ, ઈશ્વર પરનો વિશ્વાસ આપણા જીવનની અંદર કાર્ય કરે. ભક્ત આવા વિશ્વાસથી સંપન્ન હોય એટલે એના જીવનમાં નિરંતર સુખ અને શાંતિનો અનુભવ કરતો હોય છે. એના સુખ માટે હવે એને બાહ્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખવો પડતો નથી. આ સુખને માટે માનવ તળસે છે, ઈચ્છા રાખે છે, એને પ્રયત્નો ઘણા કર્યા છે, ઘણી બધી શોધો કરી છે જીવનમાં સુખી થવા માટે, અને છતાં પણ એને એમ લાગે છે કે હજુ પણ આપણો પ્રયત્ન અધૂરો છે. હજુ આપણે સુખ નામના પદાર્થની પાસે પહોંચી શક્યા નથી, હજુ આપણે શાંતિનો પૂરો અનુભવ કરી શક્યા નથી. આપણે કંઈક એવું કરવું જોઈએ કે જેથી આપણને સુખ મળે, અને એને લીધે માનવ આજે એક બીજો પ્રયત્ન કરવા માંડ્યો. અત્યાર સુધી એણે પ્રયત્નો તો કર્યા છે પશ્ચિમની દુનિયામાં, પણ તે બધા પ્રયત્નો બહારના હતા. આખું સાયન્સ જો તમે જુઓ, વિજ્ઞાન, તો વિજ્ઞાન એ બહારના જગતનું સંશોધન છે, બહારના જગતની શોધ. એમાં સંશોધન તો છે પણ બહારના જગતનું છે. પ્રકૃતિ જેને આપણે કહીએ, એ પ્રકૃતિના તત્વો ઉપર કાબુ કરવાનો પ્રયત્ન વિજ્ઞાન દ્વારા થાય છે. પાણી ઉપર, પવન ઉપર, આકાશ ઉપર, સ્પેસ જેને કહીએ, આકાશ, ખાલી જગ્યા, વેક્યુમ, એના ઉપર અધિકાર જમાવવાની કોશિશ આજે વિજ્ઞાન કરે છે, અને એમાંથી મોટા મોટા હેરત પમાડે તેવા કામો થાય. જુઓ, પાણી ઉપર કાબુ થાય એટલે ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી એમાંથી પેદા થઈ ગઈ. ઇલેક્ટ્રિસિટી આવી એટલે કેટલા ઉપકાર ભરેલા કામો થઈ ગયા. ટ્રેન ચાલવા માંડી, કારખાનાઓ ચાલવા માંડ્યા ઇલેક્ટ્રિસિટીની મદદથી. ઘરો, રસ્તાઓ, શહેરો, ગામો પ્રકાશથી પ્રકાશિત થતા ગયા. લાભ છે, એના નુકસાન કઈ નથી, લાભ પણ છે. જે દિશામાં તમે વાળો તે દિશામાં એક વસ્તુ લાભકારક પણ બને, હાનિકારક પણ બની જાય છે. લાકડી મારવાના એ કામમાં લાગે, લાકડી કોઈ કોઈને મારતું હોય તો બચાવવાના કામમાં પણ લાગે. માણસ કેવી રીતે ઉપયોગ કરે છે એના પર બધો આધાર છે. એટલે વિજ્ઞાન કઈ ખરાબ નથી, પ્રકૃતિની ખોજ છે વિજ્ઞાન. પ્રકૃતિની ખોજ એ દ્વારા કરવામાં આવે, પ્રકૃતિનો સંયમ, પ્રકૃતિનો કાબુ કરવામાં આવે, અગ્નિ તત્વને નાથવામાં આવે, પાણીને નાથવામાં આવે, એમાંથી મનુષ્યોને ઉપકારક થાય તે જાતના મોટા મોટા કામો કરવામાં આવે છે. સ્પેસમાં જવામાં આવે છે, ચંદ્રલોકમાં જવામાં આવે, મંગળમાં જવામાં આવે, સ્પેસમાં શું છે ઇન્વેસ્ટિગેશન, સંશોધન તેનું કરવામાં આવે, માણસના શરીરનું સંશોધન કરવામાં આવે, દવાઓમાં કામ લાગે, દર્દોને મટાડવાને માટેના નવા નવા સાધનો ઉપાયો શોધવામાં આવે છે. વિજ્ઞાન દ્વારા ઘણા બધા કામો થાય છે, પરંતુ એ લોકો હવે સમજે છે કે આ બધી શોધો કર્યા પછી પણ માનવ નિર્ભય થઈ શકતો નથી, માનવ ચિંતારહિત બની શકતો નથી, માનવ શાંતિ ભોગવી શકતો નથી. આ બધું આવે છે ખરું માણસની પાસે, પણ આ બધું આવ્યા પછી પણ શાંતિ બધે આવતી નથી. એનું શું કારણ? એટલે મોટા મોટા વિદ્વાનો એમ કહે છે કે ભાઈ, તમારું વિજ્ઞાન બહારની શોધો કરી રહ્યું છે, પ્રકૃતિની ઉપાસના, પણ પ્રકૃતિના જે સ્વામી છે પરમાત્મા, પુરુષ, પરમ પુરુષ, તેની ઉપાસના શીખવતું નથી. તો જ્યાં સુધી પરમ પુરુષ પરમાત્માની ઉપાસના નહીં થાય ત્યાં સુધી તમારી ઉપાસના અધૂરી રહેશે. સાયન્સનું ક્ષેત્ર જ આ છે, પ્રકૃતિની ઉપાસના એનું ક્ષેત્ર છે, અને સ્પિરિચ્યુઆલિટીનું ક્ષેત્ર છે પુરુષની ઉપાસના. આધ્યાત્મિકતા ધર્મ દ્વારા પરમાત્મા એની જ ઉપાસના થાય. એ બંને જો ભેગા થઈ જાય તો જીવનમાં આનંદ આવી જાય, જીવનમાં શાંતિ આવી જાય. એક બાજુ સમૃદ્ધિ પણ આવી જાય વિજ્ઞાન દ્વારા, બીજી બાજુ શાંતિ પણ આવી જાય સ્પિરિચ્યુઆલિટી દ્વારા, બંનેનો અસ્તમેળાપ થઈ જાય. એટલે અહીંના ઘણા લોકો હવે તમે જોજો, ઘણા બધા લોકો છે, નવા નવા પરિવર્તનો આવ્યા છે. તો છેલ્લા થોડા વર્ષોમાં, 10-12 વર્ષોમાં ઘણો ફેરફાર થઈ જાય છે. પૈસા આપી આપીને, ટિકિટો લઈ લઈને ધ્યાન શીખવા જાય છે. બોલો, અહીંના લોકો પૈસા આપી આપીને, ટિકિટો લઈ લઈને ધાર્મિક પ્રવચનો સાંભળવા જાય, કીર્તનો કરે છે, મંદિરો થાય છે, શ્રીમંતોના પુત્રો યુવાનો યુવતીઓ અહીંના માઉસ ખાનારાઓ દારૂ પીનારાઓ માઉસ દારૂ વગેરે છોડીને ભગવાનને માર્ગે વળે, કોઈના આધારે જીવતા નથી, કામ પણ કરે છે પણ ભગવાનની ભક્તિ પણ કરે છે. કેવી કેવી વાત છે. હમણાં અમે એક મંદિરમાં ગયેલા ઇંગ્લેન્ડમાં, તો ત્યાં આગળ અમે નાના નાના છોકરાઓને જોયા, તો નાના નાના છોકરાઓ આપણા ગુજરાતી ઢબના ધોતિયા પહેરેલા હતા, કફની પહેરેલા હતા, ગળામાં કંઠી માળા, બહુ નાના નાના 5-7 વર્ષના છોકરા, અંગ્રેજ છોકરાઓ, એના માતા પિતા પણ ત્યાં રહેતા હતા, તે લોકો પણ હરે કૃષ્ણ બોલતા હતા છોકરાઓ. અને પછી અમે અંદર ગયા, એ ભાઈ અમને અંદર બધું બતાવ્યું, તો અંદર ગયા તો નાની સરખી સ્કૂલ ચાલતી હતી, અને એમાં અંગ્રેજ છોકરાઓ છોકરીઓ બેઠેલા, શિક્ષક શિક્ષિકા પણ અંગ્રેજ જ હતા, અને સાઇન ત્યાં બોર્ડ હતું, બ્લેક બોર્ડ, એના પર લખેલું સંસ્કૃત, સંસ્કૃત બધું લખેલું, ગમ ગચ્છ લખેલું, પછી લખેલું અંગ્રેજીમાં ટુગો, ગચ્છામી લખેલું, એનું અંગ્રેજી સામે ઇક્વિવેલન્ટ લખેલું, આઈએન ગોઈ લખેલું. પેલા નાના છોકરાઓને શીખવતું. મેં પૂછ્યું કે આ બધું, તો કે બધા જ શાસ્ત્રો સંસ્કૃતમાં છે. તે શિક્ષકોએ કહ્યું, ગીતા ઉપનિષદ ભાગવત બધું તમારું ભારતનું બધું સંસ્કૃતમાં, એટલે અમારા છોકરાઓ સંસ્કૃત જાણે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. અહીંયા ફરજિયાત છે સંસ્કૃત, જેથી આ છોકરાઓ મોટા થાય તો પેલા શાસ્ત્રો વાંચે અને ભારતની સંસ્કૃતિને સમજે. બોલો, આપણા યુવાનો માટે આપણે આવી વ્યવસ્થા કરીએ છીએ? નથી કરતા. આપણે પરદેશમાં રહીએ ખરા, કમાવા માટે રહીએ. દરેકને કમાવાની ઈચ્છા તો થાય જ, વધારે પૈસા મળે ચાલો અમેરિકા, વધારે પૈસા મળે ચાલો કેનેડા, તો એ બધા કંઈ જઈ શકતા નથી, તો કોઈક જ જઈ શકે. તમારા સગા થઈને જો કોઈ જન્મે તો એમને પહેલો હક મળી જાય આવવાનો, કેટલો ફાયદો થઈ ગયો. પણ બીજાને આવવું હોય જે તમારા સગા નથી તો બહુ જ મુસીબત પડે, તરત આવી શકતા નથી. હવે તો બહુ જ કાયદાઓ કડક થઈ ગયા પરદેશોમાં પણ. પણ તમારા માં કે બાપ કે ભાઈ કે બેન કે એવું બ્લડ રિલેશન તમારા થઈ ગયા હોય તો બસ અહીંયા આવી શકે છે. પૈસા મળે છે, પૈસા મળે છે, પણ એની સાથે સાથે બીજું પણ મળવું જોઈએ ને. એકલા પૈસા કાંઈ જીવનમાં થોડા, પૈસાની સાથે સાથે હવે નાના છોકરાઓનું શું, મોટા થશે એમના ભણતરનું શું, એમની ભાષાનું શું. એ ગુજરાતીએ કેટલીક વાર બરાબર ન જાણે, મોટા થાય તો સંસ્કૃત પણ ન જાણે. બોલો, મોટા થાય તો તમારો ધર્મ શું તે ખબર ન હોય, સત્સંગ શું કઈ જ ખબર ન હોય. એનું જીવન નાનપણથી એને ટ્રેનિંગ બીજી જાતની અહીંયા મળવાની, એ જુદી જાતનું જ આખું થઈ જાય. અને તમારી પણ એ જ દશા થાય ધીરે ધીરે, જો તમે જાગૃત ન હો, સાવધાન ન હો, ઘેર રહીને કોઈ સારા પુસ્તકો વાંચતા ન હો, ભગવાનની ભક્તિ કરતા ન હો, અને આ જો છૂટથી પડતા હો તો તમારી દશા પણ એવી જ થઈ જાય. ન પીતા હો તો પીતા થઈ જાઓ, ન ખાતા હો તો ખાતા થઈ જાઓ, તમારી પણ આ દશા થાય. સંઘનો રંગ લાગે ન લાગે, કોઈ બળવાન મનોબળવાળા માણસ હોય તો ન લાગે, મોટા ભાગના માણસોને લાગી જાય છે. પણ આ લોકો જુઓ કેવી રીતે વિચારે છે, અંગ્રેજો અમેરિકનો કેનેડિયનો એમાંનો થોડોક જ વર્ગ છે, આ બહુ મોટો વર્ગ નથી, પણ તે આ રીતે વિચારતો થયો કે ભાઈ શાંતિ અંદર છે, ભગવાનની ભક્તિમાં છે. તો આપણા છોકરાઓને પણ આપણે ભક્તિને માર્ગે વાળો, વ્યસન રહિત જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ, તો પછી ભક્તિ કરે ભગવાનને માર્ગે વળે છે, દાન કરે છે. એટલા મોટા દાન કર્યા છે, મોટા મોટા મંદિરો જુઓ, કરોડો રૂપિયા એની અંદર આ લોકોએ નાખ્યા. હવે ભારતમાં રૂપિયા નાખે છે, આ બાજુ તો નાખ્યા, પણ દેશમાં ભારતમાં અહીંના રૂપિયા જાય છે, અમેરિકનોના અંગ્રેજોના રૂપિયા ભારતમાં. તમે મુંબઈમાં જોજો, જુહુ પર મોટું મંદિર છે, હરે કૃષ્ણ મંદિર, અને મંદિરની સાથે પાછું રહેવાની વ્યવસ્થા, મોટા મકાનો રહેવાના, આલીશાન મકાનો છે. આ ધન ક્યાંથી આવ્યું? ભારતનું નથી, અહીંનું ધન ભારતમાં ગયું, ભારતને કાંઈ નુકસાન તો થયું નથી. એ જ રીતે વૃંદાવનમાં જુઓ, વિશાળ મંદિર, એ જ રીતે વડોદરામાં જમીન એ લોકોએ રાખી છે,
ધીરે ધીરે બધા શહેરોને કવર કરી નાખશે. દિલ્હીમાં પણ એ જ રીતે છે, જમીન રહેવાની જગ્યાઓ વિશાળ, સ્કૂલો ચાલે પાછી ત્યાં. શું ખોટું છે? બહુ સારી વાતો છે. તો આ બધું ધન, આ લોકો પાસે ધન તો પુષ્કળ છે અને એની સાથે ભાવના ભળી છે, એટલે ધર્મને નામે નવી નવી પ્રવૃત્તિઓ ચાલુ થાય. અહીં પણ ચાલુ થાય છે, ત્યાં પણ ચાલુ થાય. હવે એમને સમજાયું કે શાંતિ મેળવવી હોય તો એકલી બોટલોથી મળે એમ નથી, એકલા માંસ ભક્ષણથી મળે, હોટલોમાં જઈને ક્લબોમાં જઈને નાચવાથી મળે એમ નથી, ગાવાથી મળે એમ નથી, ભગવાન તરફ વળવું જોઈએ. એકલી પ્રકૃતિની ઉપાસનાથી શાંતિ ના મળે, પરબ્રહ્મ પરમાત્મા તરફ વળવું જોઈશે. એટલે ધ્યાન કીર્તન વગેરે કરે છે. આપણા ઋષિઓએ તો હજારો વર્ષો પહેલા કહ્યું કે ભાઈ પ્રભુ તરફ વળો. તો પ્રભુ તરફ વળવાની જે ક્રિયા છે તે જ શાંતિ આપે માનવ, બીજે ક્યાંય શાંતિ તમને નહીં મળે. અને એને જ ભક્તિ કહેવામાં આવે. ભક્તિ શું? તો નારદજી કે છે, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, આ તો પરમાત્મામાં પરમ પ્રેમ છે. પરમાત્માનો પરમ પ્રેમ જો દેખાય તમને તો જાણવું કે આ ભક્તિ છે. બહારનો કોઈ દેખાવ ન હોય પણ પરમાત્માનો પ્રેમ તો દિલમાં જ હોય ને. કોઈ કોઈ વાર બહાર દેખાય આવે. ભગવાનની વાતો તમે કરો, ભગવાનની વાતો સાંભળો તો કોઈક વાર દેખાઈ આવે તમારી આંખમાં પ્રેમના આંસુ આવી જાય. કોઈક વાર દેખાઈ આવે તમને રોમાંચ થઈ જાય, તમારું મોઢું જોઈને દેખાઈ આવે ઓહો ભગવાનનો પ્રેમ ટપકી પડ્યો છે ભાઈ મોઢાની અંદર. દેખાઈ આવે છે, કોક કોક વાર દેખાઈ આવે છે અને કોઈ વાર નથી પણ દેખાતો. ભગવાનની ભક્તિને તમે જુઓ, પ્રેમને જુઓ, તો એના જીવનમાં એમ લાગે કે આને હવે સંસારના પદાર્થોની કોઈ વાસના હોય એવું લાગતું નથી. ભગવાનની જ પ્રીતિ આને લાગે છે. એના હલન ચલનમાં, એની વાતોમાં, વ્યવહારમાં બધે ભગવાનના પ્રેમ સિવાય કઈ નથી. એ ભગવાનનું નામ જ અખંડ રીતે જપ્યા કરે છે અને સંસારમાં જેને જુએ છે ને ભગવાનનું રૂપ માને છે તેની સેવા જ કરે. તો એના જીવનમાં પ્રભુ પ્રેમ જાગી જાય છે અને જાગી જાય છે એટલે એને શાંતિ થઈ જાય છે, આપોઆપ શાંતિ થવા જાય. હવે તમે ટિકિટ બરાબર લઈ લીધી અને બરાબર તમે પ્લેનમાં બેસી ગયા તો પછી શાંતિ મળવાની જ. અત્યાર સુધી જે ટિકિટ લીધી હતી એ બીજી ટિકિટ લીધી, હમણાં જ એવું બની ગયું, હમણાં જ થઈ ગયું. સાચી વાત, થોડાક જ દિવસ થઈ ગયા એક ભાઈએ, એક પરિવારે ટિકિટ લીધી. ટિકિટ બરાબર લીધી પણ પ્લેન ખોટું પકડ્યું, ખોટા પ્લેનમાં બેસી ગયા. ભૂલથી ભાઈ, આ તો જરાક ભૂલ થઈ જાય તો ગેટ નંબર 6 ને બદલે ગેટ નંબર 7માં જતા રહ્યા. તો એક એક સેકન્ડે, એક એક મિનિટે પ્લેન સુપડતા જો, મોટા મોટા એરપોર્ટ પરથી તો 1200 રોજના પ્લેન ઉપડતા હોય, એક ગેટને બદલે બીજા ગેટ પર. અને ચેકિંગ બરાબર ન થયું હોય ત્યાં પાછું જરાક ગોટાળો થઈ ગયો, કલાસ બેઠા જઈને કે આપણે તો પટ્ટા બાંધવા લાગ્યા, બાંધીએ દીધા. આ પ્લેન ઉપાડવાનો ટાઈમ થઈ ગયો, બધું થઈ ગયું. એ તો વળી કિસ્મત એમનું સારું, તે કઈક વધારે તપાસ થઈ અને ખબર પડી. એ ટિકિટ તો તમારી ઇન્ડિયાની છે ને, આ તો તમે ન્યુયોર્ક જવાના બેઠા, ઉપાધિનો પાર નથી, ફરી પાછા આમ ક્યાં જવાના, ત્યાંથી તો આવી રહ્યા છો. હે, આ તો ઇન્ડિયાનું, તમે ના ઇન્ડિયાની મૂક્યા પટ્ટા પાછા. આ લોકો પાછા એટલા સારા છે કે ડીલે પણ કરે છે યાત્રીઓના લાભાર્થે. આપણે ત્યાં કઈ ડીલે કરે નહીં કોઈ, આપણે તો બેઠા તો બેઠા તો શું થાય, હવે કઈ ઉભી રાખીએ મોટર, ઉતરી જજો જ્યાં જાય ત્યાં, આપણે ત્યાં આવા જ વાપર. તમારા હારું કઈ બધા પેસેન્જરોને અમે ડીલે કરીએ એમ કર્યું, તે ભોગવો, ચાલો પાછા. મુંબઈની બસમાં પણ હું બેઠો છું ભાઈ, તો કે કઈ નહીં, તો ઉતરશે ક્યાં, ઉભી ક્યારે, તો કે પહેલી સુરત, તો કે 5 કલાક અમદાવાદથી, તો કે શું થાય બેઠા, તો કે પણ વચ્ચે ઉતારી પાડો ના ખેડા આવ્યું ત્યાં, તો કે ના એ તો સુરત જ ઉભી રહે. અહીંયા એવું નથી, અહીંયા માણસો થોડોક વિચાર કરે, થોડી સહાનુભૂતિ રાખે છે, થોડી માનવતા વધારે અહીંયા આપણને દેખાય છે. ઉતારી પાડ્યા અને કહ્યું પછી કે આ રીતે જજો, અમે ફરી વાર પાછું બની જાય છો. પણ જો તમે બરાબર ટિકિટ લીધી ને બરાબર પ્લેન પકડ્યું ભક્તિનું, તો તમને સુખ ને શાંતિનો અનુભવ થવાનો જ. એ ટર્મિનસ આવવાનું છે, પ્રભુની કૃપાનું આવે, પ્રેમ આવે છે. એટલે ભક્તિમાં સૌથી મહત્વની વાત, અનિવાર્ય વાત જે છે તે તો પરમાત્માનો પ્રેમ છે, અને એને લીધે પછી શાંતિ મળે. એટલે ભક્તો કહે છે, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં,
પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં.
પ્રભુનો પ્રેમ જાગી ગયો, પ્રેમ પાવો વાગી ગયો મારા પ્રાણમાં,
પ્રેમ પાવો વાગી ગયો મારા પ્રાણમાં.
પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં,
પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં.
પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં,
પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં.
નામના જપમાં જોડાયું ચિત્તડું,
નામના જપમાં જોડાયું ચિત્તડું.
જ્યાં સુધી પ્રભુનો પ્રેમ નહોતો જાગ્યો ત્યાં સુધી ચિત્તડું જપ તો કરતું હતું, પણ કોના કરતું હતું? જમાઈના, સાસુના, સસરાના, મિત્રોના, પૈસાના, પરિવારના, સંસારના જપ કરતું હતું. ભગવાનના નામના નહોતું કરતું, આશા રાખતું હતું, પણ તે ભગવાન સિવાય બીજાની રાખતું. હવે આ પ્રેમ જાગ્યો, ભક્તિ જાગી, એટલે શું થઈ ગયું? એમ લાગ્યું કે આપણા સાચા સ્વજન જો કોઈ હોય તો તે આ સ્વપ્રભુ જ છે, બીજું કોઈ કોઈ જ નથી. કોઈ આપણા સાચા સ્વજન નહીં. જો આપણે માનતા હોઈએ તો ખોટી વાત છે, કોઈ નથી પ્રભુ સિવાય, કોઈ નથી. સૌથી વધારે પ્રિય આપણે આપણી જાતને જ માનીએ છીએ, બીજું કોઈ જ માનતા નથી. એક ઠેકાણે વાત આવે છે કે એક વાંદરી હતી, એ વાંદરીને પોતાના બચ્ચા ઉપર બહુ જ પ્રેમ, જ્યાં જાય ત્યાં સાથે જ લે, સ્વાભાવિક છે. ઓકે, એક દિવસ એવું બની ગયું કે જે જંગલમાં એ રહેતી હતી તે જંગલમાં એક નદી હતી, એમાં પૂર આવ્યું, પાણી વધતું જ જાય, વધતું જ જાય. ગંગા જેવી ભીષણ નદી, વિશાળ. વાંદરીને થયું કે આ બચ્ચું મારું છે, ખતમ ખતમ થઈ જશે. એટલે એને પોતાના બાળકને છાતી સાથે બરાબર લગાડ્યું અને ઝાડ પર ચડતું ગયું પોતાની જાતને બચાવવા માટે. પાણી ચારે તરફથી ફરી વળ્યું, પાણી પણ ઉપર ચડતું જ જાય, ઝાડનો શું હિસાબ? મોટા મોટા ઝાડને મૂળ સાથે ઉખેડીને ફેંકી દે છે નદીઓ, તો જયારે પૂર આવે છે ત્યારે ઝાડ પણ હલવા માંડ્યું. પવન તોફાની સાથે હતો, પૂરની સાથે તોફાની પવન. વિષયોનો તોફાની પવન જયારે ચાલે અને ઇન્દ્રિયોના ઘોડાઓ જયારે કુદાકુદ કરે, અંદર કામ અને ક્રોધના પૂર આવે, ત્યારે નાના નાના સંયમના જાળવા હોય તેને મૂળમાંથી ઉખાડીને ક્યાંય ફેંકી દે. ખૂબ જોરથી હલવા માંડ્યું ઝાડ, આ વાંદરી ઉપર ચડતી જ જાય, પાણી પણ ચડતું જ જાય. આખરે વાંદરીને થયું કે હું સલામત નથી, હવે થોડા વખતમાં જ આ પાણી મને ઘેરી લેવાનું. એટલે વાંદરીએ શું કર્યું? છેવટની ઘડીએ એ જે બચ્ચું હતું ને પોતાની છાતીએ લગાડ્યું, એ બચ્ચાને નીચે મૂક્યું અને એના ઉપર પોતે ચડી ગઈ કે આ મરી જાય ભલે હું તો બચું. જોયું છેલ્લી બાકી કોણ વાલું લાગ્યું? પોતાની જાત. તે પાણી પછી તે બાળકને પણ લઈને ચાલ્યું ગયું નદીનું, અને પછી એવું ઉપર ચડ્યું કે વાંદરી પણ બચી નહીં, બળી ગયા. પણ પોતાની જાતને બચાવવા માટે તો પહેલા એણે પ્રયત્ન કર્યો, ત્યારે પોતાના બાળકને પણ એને નીચે મૂકી દીધો. હવે છેવટે લશ્કર તો સૌથી પ્રિય કોણ? ઉપનિષદ કે છે, નવારે પુત્ર પુત્રસ્ય કામાય પ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતિ. મહર્ષિ યાજ્ઞવલ્કે પોતાની પત્ની મૈત્રીને કહે છે, મૈત્રી આ પુત્ર છે તે પુત્ર છે માટે પ્રિય નથી, આત્માને માટે જ પ્રિય છે, આત્મા સૌથી વધારે પ્રિય છે, એમ કહેવા માંગે છે. તો ખરી વાત છે, આવું બને છે જગતની અંદર. આપણે બધાને કહીએ કે આ ભાઈ જોજો, તમારા જેવું મને કોઈ પ્રિય નથી, બહુ પ્રિય તમે તો, મારા પ્રાણ કરતા પણ વધારે પ્રિય. બોલો, આવી ભાષામાં આપણે વાતો કરીએ છીએ સંસારમાં ઘણી વાર, અને આપણે માનીએ પણ ખરા કે બરાબર છો, આપણે આના તો આપણા પ્રાણ કરતા વધારે પ્રિય આપણને માને છે અને બરાબર છે. આસુઈ એને આવી જાય કોઈ વાર આપણે માદા હોઈએ ત્યારે તો માદુ પડી આવું આવું સાજુ થઈ જાય, તરત થઈ જાય ને આપણને વિશ્વાસ વધારે બંધાતો જાય કે આ તો આપણને સૌથી પ્રિય માને છે. પણ જો એને કહેવામાં આવે કોઈ વાર તમે મારું મરણ થવાનું છે અને હમણાં જ મને ખબર પડી છે કે મારે બદલે જો તમે જાઓ તો મને 2-4 વર્ષ એક્સટેન્શન મળેલું છે, વિઝાનું એક્સટેન્શન થાય અહીં થાય એવું છે, તો તમે જઈ શકો. એ શું બોલ્યા ભાઈ, મારે તો કેટલાય કામો જગતમાં, હું શું કામ જોઉં, જેના નામનું આવે તે જ જાય. બોલો, કોઈ જવા તૈયાર થાય? એ તો સારું છે કે હજુ ભગવાનને ત્યાં કાયદો આવ્યો જ નથી, કે ભગવાન જાણે છે કે કાયદો લાવવાનો કઈ લાભ નથી, કોઈ જવા તૈયાર નહીં. પણ કદાચ કાયદો લાવીએ કે ભાઈ હવેથી જેનું મરણ હશે તેની બદલીમાં જેને એ વધારે પ્રિય હશે તે જઈ શકશે, આવો કાયદો લાવીએ. તો આપણે કાગળોમાં તો લખીએ છીએ મારા વાલા, એ વાલા જવા તૈયાર થાય વખતે આ કાયદો આવે તો મુશ્કેલ છે. તમે જશો? હું કામ જો, મારે તો કેટલા બધા કામ, નાના છોકરા સંભાળશે કોણ? તો કે તો હું સંભાળીશ. તો કે ના, હું શું કામ જો, તમે જાઓ, શું વાંધો છે. બોલો. અને જાય પછી બીજું કરતા વારે લાગે, ઘણી વાર સ્મશાનમાં જ વાતો થતી હોય, 15 દાડામાં જ બધું ગોઠવાઈ જાય, ટપકો હમણાં તાજું છે ત્યાં સુધી. અમારે એવું બનેલું, એક ભાઈ બહુ જ શાસ્ત્રોમાં રસ લેતા હતા, સારામાં સારી સર્વિસ એની મુંબઈમાં, અમારી પાસે વારંવાર આવે, મુંબઈ જો પ્રવચનો કરું ત્યારે. કારણ કે યોગેશ્વરજી ગમે તે થાય, હું તો આ લગ્ન જીવનમાં પડી ગયો, નહોતું પડવું, મારે તો ભગવાનની ભક્તિ જ કરવી હતી, પણ માતા પિતાને ગમતું નહોતું એટલે પડી ગયો છું, હવે જો પ્રભુ મને એકલો કરે તો મારે બસ નર્મદા કિનારેજીને ભજન જ કરવું. ભગવાન એટલું બધું શું કામ માનો છો, અત્યારથી ભજન શરૂ કરી દો, નર્મદા કિનારે નહીં જવાય. ક્યાં કે મારી પત્ની મરે તો હું નર્મદા કિનારે જઉં, પણ કોઈ બિચારી છો ને જીવતી, તમે વહેલા મરી જાઓ, કેમ અત્યારથી ભજન ચાલુ કરી દો. એ રોજ 1 કલાક સવાર 1 કલાક સાંજના કાઢો, રાહ ન જુઓ, કાળ ક્યારે આવે કઈ ખબર પડે. અને થયું એવું કે એમની પત્નીનો સ્વર્ગવાસ પણ થઈ ગયો અને મારી પાસે આવ્યા, ત્યાં જશો. દુઃખી થઈ ગયા, મને કે મારું જીવન ખલાસ થઈ ગયું, બસ આપઘાત કરવાની ઈચ્છા છે. કોઈ આપઘાત કરવાથી શું ફાયદો થાય? ભગવાનનું ભજન કરો, જીવનમાં શાંતિ મળે, આવું તો બધાને થાય જ છે. જાયું તે તો જરૂર જવાનું, ઉગરવાનો ધારો, દેવ ગંધર્વ રાક્ષસ માનવ સૌને મરણનો વારો, પણ આશાનો મેલ ઊંચો રે, નીચું આ કાચું કાર ભારું, મન તુહી તુહી બોલે રે, આ સપના જેવું તન છે તારું. કાચનો કૂપો કાયા તારી, વણસ્તાન લાગે વાર, જીવ કાયાને સગાઈ કેટલી, મૂકી ચાલે રણમોજા, પાછળથી પસ્તાશે રે, મિથ્યા કરી મારું મારું, મન તુહી તુહી બોલે રે, આ સપના જેવું તન છે તારું. તો કે ભક્તિ જ કરવી છે. સ્મશાનમાં ગયા, એમના ધર્મપત્નીને બાળવાના હતા, સ્મશાનમાં તે ગયા પુરુષો સાથે, પણ એ સ્મશાનમાં જઈને બેઠા 2-4 દિવસ થયા એટલે મારી પાસે આવ્યા. પણ કે યોગેશ્વરજી આપઘાત કરીને શું કરો, લોકો બરાબર સાગવાર શું કામ આપણે કરીએ ભાઈ, મનુષ્ય શરીર કઈ વારંવાર મળે છે, દેવતાઓને પણ બોલ્યો. તો કે મુશ્કેલીનો પાર નથી, એકલો પડ્યો, છોકરા નાના છે 2-4, મતલબ એમાં શું મુશ્કેલી, ભણાવો ગણાવો મોટા કરો, પ્રભુએ પૈસા તમને સારા આપ્યા, સર્વિસ સારી. તો કે મુશ્કેલી તો ખરી જ ને, કેમ, ખાવાની ઘણી મુશ્કેલી, મને રસોઈ બનાવતા કે આવડતું નથી. મેં કહું તમારે જરાય મુશ્કેલી નહીં, મુંબઈમાં તો લોજોનો પાર નથી અને ઘર કરતા સરસ રસોઈ મળે. ઘણી વાર આપણે લોજોમાં ખાવા જઈએ, પહેલાની લોજો, હવેની નથી વેજીટેબલ ઘીની લોજોની વાત કરતી, પણ પહેલા જયારે આપણે જઈએ ખાવા માટે તો આપણને એમ થઈ જાય કે ઘર કરતા એ સારું, પૈસા ઓછા ને ખાવાનું સરસ મજાનું. પહેલાની લોજોમાં અઠવાડિયામાં એકાદ વાર તો આપણે લોજમાં જવું જ એવો વિચાર કરીને જ ઉઠીએ ત્યાંથી, કોઈ લોજો બધી ચાલે છે ને તમારે, શું મહિનો બાદી કન્સેશનલ રેટ થી જમાડે છે, ઘર કરતા સસ્તું પડશે અને કઈ જ કડાકૂટ નહીં. તો કે હવે એ તો બધું ઠીક, પણ કોઈ મહેમાન બેમાન આવે તો મેં કહ્યું કેમ લોજમાં ના લઈ જવાય, મહેમાન આવે તો ભાણું મંગાવો, ઘેર ટિફિન મંગાવો, મહેમાનની ચિંતા તમે શું કામ કરો. એકલા જાડીને મહેમાન આવતા હશે તોય નહીં આવે કે ભાઈ આ તો ફકડરામ છે, અમને ત્યાં જઈને હું કરશું. એ તો બધું હવે ઠીક, પણ કોઈ વાર માદા સાજા, મેં કહું માદા સાજા હોસ્પિટલો કેટલી છે મુંબઈમાં તમારે બોલો. કોઈ ગરીબ ગુરબા બેન બિચારી હોય તો રાખજો 5-15 દાડા, પૈસા આપજો, તમારા ગુણગાન ગાશે, સેવા કરશે. પણ બનેલું એવું કે સ્મશાનમાં એ ગયેલા ત્યાં પોતાના પત્નીની ઉત્તર ક્રિયા કરવા, ત્યારે જ એક ભાઈ એમને બોલાવીને એક તરફ લઈ ગયેલા કે સાહેબ, એમને બધા સાહેબ કહેતા, કારણ કે સર્વિસ બહુ સારી, કે તમારા જેવા આમ રડે તે સારું બને. તો કે શું કરું, મારું તો બધું જીવતર ખલાસ થઈ ગયું. તો કે બિલકુલ ખલાસ થયું નથી, એ તો આપણે જીવતા હોઈએ તો નવેસરથી બધું થાય, કેમ એમાં ખલાસ શું થયું. તો અમારે કે ખલાસ થયેલું અત્યાર જીવ, પરિવાર પણ તો 2 છોકરા થયા છે, પહેલીને કશું નહોતું. બોલો, આપણે છોકરી છે. હું વિચાર જ કરતો હતો કે તમે એકલા પડો તો વાત મૂકું, અત્યાર સુધી એકલા નહોતા, આ વાત મુકાય એટલે આ વાત મૂકી છે. તમારે માટે સુયોગ્ય છે, જન્માક્ષરો ખાનગીમાં મેં પહેલેથી જ મેળવી લીધા, મળે છે. તો કે ના, મારાથી આ ન થાય. અરે ભાઈ શું ના થાય, 15 દાડા જવા દો, અરે મહિનો જવા દો, કે આ લોકો વાતો કરતા બંધ થાય એટલે આપણે કરી નાખશું. હવે આ માણસને પછીથી મનમાં થોડી ઈચ્છા તો હતી જ, અને આવીને મળ્યું. તો કે સારું, તારે 1.5 મહિનો જવા દો. તો કે મારા ગુરુ છે, એમને પૂછી આવું. મારી પાસે આવ્યા, મને ગુરુ માને એટલે મારી આગળ આવીને દલીલો કરવા માંડ્યા. માથું દુખે તો શું, મેં કહું મારું દુખે છે શું થાય, મારે કોણ છે દબાવનારું, હું દબાવી લઉં. અને ભગવાને સમજે છે કામને દબાવનારું નથી એટલે દુખાડતો જ નથી માથું, એમ તમારું નહીં દુખે. અત્યારથી એમ માની કેમ લેજો કે દુખે તો શું, બામને કેમ તમે નહીં લગાડી શકો, હજુ તો હાથ તમારા મજબૂત છે. તો કે તો સમજ્યા, પણ પાછળ પીઠ દુખે તો શું. અરે પીઠ દુખે તો કોઈ ભાડુતી માણસ નહીં કહેશો તો દબાવશે, રૂપિયો આપશો. આ બધા બાના કહેવા માંડ્યા, ખાવાનું લો જ પણ એને કરવું તું છે. હવે માં સર્વેશ્વરી ભજન સંભળાવશે આપણને.
પ્રભુ મને પાયો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાયો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાયો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાયો રે પ્રેમનો પ્યાલો. જેને પીને રાધા શ્યામ બની ગઈ, જેને પીને રાધા શ્યામ બની ગઈ, એવો એ પ્રેમનો પ્યાલો પિયુષનો પ્યાલો, પ્રભુ મને આજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો. જેને પીને ગોપી ગેલી બની ગઈ, જેને પીને ગોપી ગેલી બની ગઈ, એવો એ પ્રેમનો પ્યાલો ઘેલા બનાવનારો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો. જેને પીને સબરી ધન્ય બની ગઈ, જેને પીને સબરી ધન્ય બની ગઈ, એવો એ પ્રેમનો પ્યાલો ધન્યતાનો પ્યાલો, પ્રભુ મને આજો રે પ્રેમનો પ્યાલો, પ્રભુ પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો જેને પીને મીરા મસ્ત બની ગઈ જેને પીને મીરા મસ્ત બની ગઈ સુર જેમાં ભળી ગયા તુલસી કબીર સુર જેમાં ભળી આવો એ પ્રેમનો ચાલો પ્રભુ બનાવનારો પ્રભુ મને આજો
તમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ
શાંતિ
ઓમ.